आला भक्तो, गुणातीत सत्संग शिबिरनो आ द्वितीय दाड़ो प्रथम छत्रमां आपणे हवे कथा सांभळवानी छे। बोल्या श्री हरिग्रंथ। काले वात आवी थी मूर्तिनो जेने सुख लेवू होय एने संत हरिजनमां हेत करवू। શ્રીજી મહારાજ આવું કહેતા, ડાયરેક્ટ મૂર્તિમાં હેત થતું નથી, જેને ભગવાનમાં જોડાવવું છે, ભગવાનમાં પ્રેમ કરવો છે, એણે પહેલાં સાધુમાં અને ભગવાનના ભક્તમાં હેત કરવું। પાકો કરી લીધો ને? પાકો બસ કાલનો તમને યાદ એ ભાઈ ભૂલીને જ ગયા ને? આપણા ઉપયોગી જીવનના શબ્દો હોય ને એ ઘણા વર્ષો પહેલાં આપણે સાંભળ્યા હોય, પણ એને રોજ નવા રાખો તો જ આપણું જીવન બદલે। જેને જેને જીવન બદલાવવું છે ને, ક્યાંય પણ તમે તમારા જીવનના ઉપયોગી શબ્દો સાંભળ્યા હોય એને રોજે નવા રાખો, ડાયરીમાં લખી લો, રોજે એને વાગોળવા ને એને વિચારવા સંભાઈ રાખો। જીવન તો જ બદલે, આજ સાંભળો કાલ ભૂલી જાઓ તો ક્યારે જીવન બદલે નહીં। ભગવાનના ભગત થાય પછી આપણું જીવન બદલવું પડે, આપણામાં ધર્મ આવવો જોઈએ, નીતિ આવવી પડે, ભક્તિ આવવી પડે, ભગવાનની ઉપાસના આવવી પડે, જ્ઞાન વૈરાગ્ય આદિ સદગુણો આવવા પડે તો આપણે જીવન બદલ્યું કહેવાય। સત્સંગ તો હું તમે ઘણા વર્ષથી કરીએ છીએ, પણ જો જીવન ન બદલાવી તો એનો કોઈ અર્થ નથી। એક ભાઈ જતા હતા સ્ટેશન ઉપર, ટ્રેન ઉપડી ગઈ, થોડી થોડી ધીમે હાલતી હતી, એટલે બીજા ભાઈ કીધું દોડો ટ્રેન ઉપડી ગઈ છે હજી ચડી જાઓ, તો કે ચાલ બદલે બીજા ટ્રેન ભલે વહી જતી ચાલ ન બદલું। એમ આપણે ઘણા વર્ષથી આ શિબિરો ભરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા ધ્યાન ભજન બધું આવીને માંડવા નાખી બેહી બધું કરી, ચાલ ન બદલી, શું કહેવું તમારું? આ વખતે ચાલ બદલી નાખજો, ઘોડાએ ચાલ બદલી નાખી, એ ખદ હાલે, રેવા લાલે, ફાંસ હાલે, બોલો માણા ચાલ નહીં બદલતા, જે ચાલ માં હાલતો એ જ ચાલ માં હાલ્યા કરે। શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં સંતોને આરે લાવીને આપણી ચાલ બદલાવા આવ્યા છે। આપણે અનાદિકાળથી ભવાટવીમાં, ગર્ભવાસમાં, અલગ ચોરાશીમાં ભટક્યા કરી છે તો ચાલ બદલીએ તો મુક્ત થઈ જવાય ભાઈ। મુક્ત થઈ તો આ બધી ઉપાધિ ટળી જાય, એના માટે આ બધા આયોજનો છે, કથા વાર્તા છે, ધ્યાન ભજન છે। અભિમાન વિનાનો જન સૌને પ્યારો લાગે છે, માણસમાં અભિમાન હોય ને એ માણસ કોઈને ગમે જ નહીં, ક્યારેય કોઈ માણસ એની ઉપર રાજી નથી થતા। નિર્માની ભક્ત છે એની ઉપર જ સંતો ભક્તો મહારાજ રાજી થાય છે, અભિમાની જન કોઈને ન ગમે, એના હોવને ડર લાગ્યા કરે। નિર્માની ભક્તમાં જે ગુણ આવે છે મહારાજ કે અભિમાનીમાં આવતા નથી। માટે આ સત્સંગમાં તો દાસના દાસ થઈને પીડ્યા રહે અને નિર્માનીપણે ભક્તની સંતની ભગવાનની સેવા કરે એવા ભક્ત ખાટી ગયા છે। દાસના દાસ થઈને રહે આ સત્સંગમાં, અરે ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં। દાસના દાસ થઈ આ સત્સંગમાં કોઈ વ્યક્તિ રહે તો ભગવાન કે એની ભક્તિ હું ભલે માનીશ, એના રંગમાં રાચીશ એ કેમ હું કરીશ, હું એને વશ થઈ જઈશ. ભગવાનને વશ કરવા માટે આપણે બધા મથીએ છીએ ને કે ભગવાનને વશ કરવા છે, પણ ભગવાન અમુક શરત મૂકે છે કે તમે આવી રીતે રહ્યો એટલે હું તમને વશ થઈ જઈશ, તમારે બીજો બહુ દાખલો નહીં કરવો. અને મેં જે સાધન બતાવે નહીં કરો ને બીજા લાખ સાધન કરશો તો અમે વશ નહીં થઈ. માટે ભગવાનને વશ કરવા હોય એને એક દાસપણું પકડવું, હવે ના દાસ થઈને રહેવું. પણ બધાને સ્વામી થવું ગમે છે, હવે મોટા થવું ગમે છે, કોઈને દાસ થવું તો ગમતું જ નથી. તમારું શું કહેવું, સ્વામી થવું સારું દાસ થવું સારું? રાણાભાઈ દાસ તો પાસ વાસ થાય, દાસ જે થાય ને એનો ભગવાનની પાસે વાસ થાય. અભિમાની છે એ દૂર રહેશે ભગવાન. માટે આપણે તો હવના દાસ થઈ અને ભગવાનને ભગવાનના ભક્તો રાજી થાય એવું કરી લેવું. મદનું મૂળ અહીંયા બતાવ્યું છે કે માણસને મદ ચડી જાય છે, એક તો ધન સંપત્તિ દાદા મળી જાય ને ત્યારે એને મદ ચડે છે. ધન મળે, સંપત્તિ મળે, ઊંચું કુળ મળે, વિદ્યા, સુંદર શરીર, આ બધા મદના મૂળ છે. માટે આવું મળવા છતાંય જેને મદ ન આવે એ સજ્જન પુરુષ. સુંદર શરીર હોય રૂપાળું તો એનોય મદ હોય, બોલો કે મારી જેવો કોઈ રૂપાળો નહીં. પણ ઠાકોરજીને કરવું ને કપાળમાં જ ગોઠ નીકળે તો એનો બધો ગર્વ હરાઈ જાય, બોલો. શોભનિક શરીર જ્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં. હે, કપાળમાં કોઢ નીકળે એટલે એની બધી શોભા વહી જાય. માટે કોઈ પ્રકારનું અભિમાન ન કરવું, સંપત્તિ હોય, ઉચ્ચકુળમાં જન્મ પામ્યા હો, વિદ્યા હોય, તમારી પાસે કંઈ સત્તા હોય, તમારું લોકમાં બહુ માન હોય, પ્રતિષ્ઠિત હોય, પણ ભગવાન કે ભગવાનના સંતની આગળ ક્યારેય માન રાખવું નહીં જો સુખી થવું હોય તો. માનથી તો કેટલાની દુર્દશા થઈ ગઈ, મોટા મોટાનું પતન થઈ ગયું છે. માટે આપણે આ જીવનમાં ઉતારવા જેવી બાબત શ્રીજી મહારાજ કહે છે, તે સત્પુરુષ જાણે છે. તેથી સત્પુરુષ જેમ સંપત્તિ પામે તેમ સમુદ્ર જેવો ગુણ ગ્રહણ કરે છે. સમુદ્ર જેવા બનો, વિશાળ ને અગાધ. દુનિયાની તમામ નદીઓ ઠલવાઈ જાય સમુદ્રમાં પણ રતિભાર છલકાય નહીં, બોલો. વરસાદ પડે તો મોટી મોટી નદીઓ છલકાઈ જાય, કાંઠા મૂકીને બહાર પાણી વહેવા માંડે, પણ સમુદ્રમાં જાય એની સ્થિરતા થઈ જાય. અમુકના પેટ સમંદર જેવા હોય, બધું ગળી જ જાય. અમુકના પેટ વીવડા જેવા, ખાડા જેવા, છલકાઈ જાય, કોઈ વાત પેટમાં ન રહી, બોલો. બાયોને તો કુંતા કોનો શાપ છે કે એને કોઈ રહસ્યની વાત હોય પેટમાં રહે નહીં. તો તમારે કંઈ ગુપ્ત વાત રાખવાની હોય સ્ત્રીઓ ન કરવી, બરાબર? કે એના ભૂંગળા બધા શરૂ જ હોય, સાચી ને ખોટી ને હોય ન હોય બધું ઉપજાય ને કાંઈ નું કાંઈ લાંબુ કરે. માટે જ્ઞાને મૌન, જોતા પૂરતું જ બોલવું, બીજો બકવા શું કરવું. પણ જીવને એવા સ્વભાવ પડી ગયા બોલ્યા વિના રહેવાતું નથી. નરસિંહ મહેતા 10 વર્ષના થયા જ્યાંથી બોલ્યા નહોતા, ભગત હતા ભગવાન. એ કે આમાં શું બોલવા જેવું છે, એની માને ચિંતા થતી, બેટો કેમ બોલતો નથી, 10 વર્ષનો બાળક છો પણ હજી બોલતો નથી. એક મહાત્માજી પાસે લઈ ગયા, એ તો ભગવાને દીકરો આપ્યો 10 વર્ષનો છો પણ કાંઈ બોલતો નથી. ત્યારે મહાત્માજી કે કીધું કે બેટા બોલ રાધે કૃષ્ણ. ત્યારથી બોલવાનું શરૂ કર્યું, પછી બંધ ન કર્યું. શું? હા, રાધે કૃષ્ણ સિવાય બીજું બોલ્યા નહીં. શું કામ બીજું બોલવું ભાઈ, જરૂર વિનાનું. માટે બોલવું તો ભજન બોલવું, નામ સ્મરણ કરવું, બસ. બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, કડવો તે લીમડો ઘોલમાં રાધા કૃષ્ણ વિના બીજું. જગતની વાતો છે ને, તો કડવો લીમડો છે, એનાથી કાંઈ સુખ ન ઉપજે. હાકરનું પાણી હોય ને પીવો તો મજા આવે, પણ કડવો લીમડો પીવો તો જામે ખરું. ભગવાન સિવાની બધી વાતો એ કડવા લીમડા જેવી, ખાટી સાઈઝ જેવી છે, એનાથી કાંઈ સુખ ન થાય. માટે સંપત્તિ મળે, ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો હોય, ગમે એટલી પ્રતિષ્ઠા વધે, પણ સમંદર જેવા થાય. મહારાજ કહે છે, આંબામાં કેરી આવે ને એટલે આંબો નમતો રહે. ખીજડો જોયો તમે? આંગરું આવે તો ડાળ અધર સડે. ઘણાને આ સત્સંગમાં જૂનાપણાનું માન છે. ગુણાતીતાનંદ સ્વામી કે હું નથી કહેતો, તો સ્વામી કે જૂના તો ભાલના ખીજડાય હોય 60-60 વર્ષના, પણ એને શું આવે? આંગરું આવે. અને 5 વર્ષનો આંબો હોય કેસર કલમી તો એને કેરીઓ આવે. તે જૂના નવાનો આમાં મેળશે ભાઈ? તે પછી ધીરમાની ભગત છે ને, એ બહુ મોટા ગુણ પામી છે. આવો નવો નવો ભગત છો હોય, ભગવાનને સાધુ કેમ કરવા માંડે તો આગળ ઘણો વધી ગયો હોય છે. સમુદ્ર જેવો ગુણ ગ્રહણ કરે, જેથી તે નદીની પેઠે છલકાય નહીં તથા અપાર અગ્નિથી તપે નહીં. ક્યારેય અધર્મ દેખાય ત્યારે સહેજ તપે, પણ તે ધર્મ રાખવા માટે જ હોય. ધર્મની રક્ષા માટે ઘટે તેટલું અભિમાન રાખે છે. અધર્મથી બ્રહ્માંડનું રાજ મળતું હોય તો પણ નરક સમાન દેખે છે. આ ભગતનું લક્ષણ છે. અધર્મ હોય ને આખા બ્રહ્માંડનું રાજ મળે તો એ નરક સમાન દેખે છે. સમુદ્ર અગ્નિથી તપે નહીં ભાઈ, બીજું બધું પાણી તપી જાય. નદી તળાવના બધા પાણી તડકો પડે ને તોય તપી જાય, સમુદ્ર નો તપે. અગાધ પાણી છે એમ સત્પુરુષ ક્યારેય તપતા નથી. પણ કોઈ અધર્મમાં ચાલતો દેખે કોઈને, ત્યારે ધર્મમાં રાખવા માટે થોડુંક એને કે, પણ એમાં એનો સ્વાર્થ ન હોય. પછી આ દુનિયામાં હવ ક્રોધ કરે છે, પણ વિના કારણ કરતા હોય છે. અમુક સ્વાર્થ માટે કરતા, અમુક નિસ્વાર્થ ભાવે કરતા હોય છે. હજારો માણસને ધર્મ નિયમમાં રાખવા હોય તો એને કહેવું પડતું હોય છે. કડક ન કહે તો ધર્મ ન પાળે. એટલે એ સત્પુરુષનો ક્રોધ છે, એ બીજાના કલ્યાણ માટે છે, એ એને બાદ કરતો નથી. પણ આપણી ઈચ્છાઓનો જ્યારે જ્યારે ભંગ થઈ જાય ને, ત્યારે આપણને જે ક્રોધ આવે છે ને, એ ક્રોધ એનું પરિણામ બહુ ખતરનાક હોય છે. માટે સજ્જન પુરુષોને અધર્મથી બ્રહ્માંડ જેટલું ધન મળતું હોય, બ્રહ્માંડનું રાજ મળતું હોય, તો નરક સમાન ગણીને ત્યાગ કરી દે છે. એવા સંતરી ભક્ત પાકા ગણાય છે. પાકા થવું છે એ કાચા ને કાચા મરી જવું છે. બોલો. હવે ને પાકું થવું જ, પણ એ રસ્તો પકડવો નથી પાછો. એવા સંતરી ભગત પાકા ગણાય. લો, કાચા હોય તેને પાકાનો સંગ કરીને રંગ ચડાવવો. કાચું માટલું હોય ને નિભાડામાં નાખવું પડે ને પકાવવા માટે, તો જ પાકે. કાચા હોય એને પાકા એરે રાખવા અને એનો રંગ ચડાવી દેવો. સંતરી ભક્તો પર હેતો હોય એ જ પાકાનો પ્રથમ વિચાર છે. તમારે પાકું બનવું હોય તો તમારે પહેલાં સંતરી ભગતારે હેત કરવું જ પડે, નિર્વિવાદ વાત છે. કારણ કે તો જ તમને પાકો રંગ સડે. ઠાકર ચડે નહીં, એકલા પાકો રંગ ચડે નહીં. નળિયા છે ને નિભાડામાં જ પાકે, ઈંટો નિભાડામાં જ પાકે. એક પકવીએ ને ગમે એટલી અગ્નિ કરો ટેઢી થઈ જાય પણ પાકે નહીં. પાકા થવું એને પ્રથમ તો સંતરી ભક્તમાં હેત હોય એ પાકા થઈ શકે. હવે બહુ સરસ કહીશ, લો સંતરી ભક્ત ઉપર હેત ન હોય અને અખંડ મૂર્તિમાં ચિત્ત રાખતો હોય તથા ક્યારે અન્ન ન ખાતો હોય તો પણ લોકોને ઠગનારો છે. સંતરી ભગત ઉપર યત્નો હોય અને મૂર્તિમાં અખંડ ચિત્ત રાખતો હોય તથા ક્યારે અન્ન ખાતો હોય, ઉપવાસી રહેતો હોય, બોલો, તોય પણ લોકોને ઠગનારો છે એમ સાચા હરિભક્તોએ માનવું. આમ સાચા હરિભક્તોએ જાણવું એ ગમે ત્યારે લોકોને ઠગવાનો છે, છેતરવાનો ખરો. એ જે કંઈ મૂર્તિમાં ચિત્ત રાખે છે અને નથી ખાતો પણ એનું કારણ બીજું હોય છે, ભગવાનની પ્રસન્નતા માટે નથી કરતો, એના આશય અંતરના જુદા હોય છે, એટલે એ ઠગનારો છે. જેને સંત હરિભક્તમાં પ્રીતિ છે તેને જ મૂર્તિમાં ચિત્ત ચોટે, પ્રીતિ વિના કોટી જ્ઞાન કથે તથા આસન વસનનો ત્યાગ કરે તો પણ તે વૃથા છે. એટલો બધો ભાર મારા હું કામ મૂકે છે, સંત હરિભક્તમાં પ્રીતિ રાખો. એમનો કે ભાઈ પરબારી ભગવાનમાં પ્રીતિ કરો ને, સંતમાં ભક્તમાં કરવાની શું જરૂર છે, એટલો બધો ભાર શા માટે? ભગવાનના ભક્તન સંતમાં પ્રીતિ થયા વિના ભગવાનમાં પ્રીતિ જેવું જણાતું હોય તો એ ટકતું નથી. ખાલી દેખાય આપણને, પણ એવા દેશકાળ આવે, એવો સમય આવે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જાય, ભગવાનમાં ન થાય. સંત હરિભગત ત્યારે યત રાખ્યું હોય એને અરે જીવ બાંધ્યો હોય તો દેશકાળમાં એ આપણી સહાય કરે, એ આપણને સત્સંગમાં પાર પાડે. એટલે ગુણાતન સ્વામી કહેતા બે હારા સાધુ ને ત્રણ હારા હરિભગત અરે જીવને જોડી રાખો તો સત્સંગમાંથી દેશકાળે પડે નહીં, નહીં તો વાવાઝોડા એવા આવે દેશકાળના ત્યારે સત્સંગમાંથી પડી જવાય. અત્યારે કોઈ સત્સંગમાંથી પડતું જ નથી, પડે જ ભાઈ કોઈ? ઓ સત્સંગમાં ફાલ્યા ફૂલ્યા છે, ગમે એવો પડી ગયો તને કોઈ પડી ગયેલો માનતો નથી. બોલ કેમ સામે કોઈ પડે છે અત્યારે? થઈ ગુણાતી તન સામે એવું કહેતા માટે હેત કરવું. હરબારો ડાયરેક્ટ હેત કરવામાં એ દેશકાલે નથી રહેતું, સંત સમજણ આપે, હરિભગત સમજણ આપે ને એ હેત થાય, એ પર્વત પ્રાય થાય છે. પછી ગમે તેવા વાવાઝોડા આવે દેશકાળના એ ડગે નહીં, એની સમજણ ન ડગે ગમે એમ થઈ જાય. માટે પાકા હરિભગતનું લક્ષણ છે. સંત હરિભક્તમાં પ્રીતિ થાય એને જ મૂર્તિમાં ચિત્ત ચોટે છે, એ વિના તો કોટી જ્ઞાન કથે કે આ જ્ઞાનની વાતો ભલે ને મોટી મોટી કરે ખાય નહીં. અસન એટલે ભોજનનો ત્યાગ કરી દે, વસ્ત્રનો ત્યાગ કરી દે, બધું વૃથા છે. ધ્યાન તથા સમાધિ તેને થાય જ નહીં, લોકને દેખાડવાના તે પાખંડ જ ગણાય છે. જો લોકને દેખાડવા માટે એનો મત ચલાવવા માટે બધું કરતા હોય છે પણ એ બધું પાખણ જેવું. અનંત વાતો રચાવી શ્રીહરિની જૂઠી ઓથ રાખે, કારણ કે શ્રીહરિની ઓથ વિના તેને કોઈ માને નહીં, પણ જે પાખંડથી સત્સંગ રાખે તેની શ્રીહરિ કે સંતો સહાય કરતા નથી. આ દુનિયામાં આવું ઘણું હાલે છે કે ભગવાનને ઓળા તરીકે આગળ રાખે, પાછળ કંઈક હલાવવું હોય એટલે રાખવા જ પડે ને, પણ નો સિદ્ધાંત હોય કે નો ભગવાનની આજ્ઞા હોય અને કેવળ ભગવાનને આગળ રાખે તો એની કોઈ દિવસ ભગવાન સહાય કરતા નથી. જો એવા ઘણા પંથ છે, ઘણા મતો છે, ઘણા ફાટાઓ છે. એ અનંતને વાતો કરીને જૂઠી માયા રચે પોતાના મતમાં ભેળવવા માટે, કે અમે જ ભગવાનને સમજીએ છીએ, તમે કોઈ સમજતા નથી. બોલો, બીજા બધા ભગવાનના સ્વરૂપને કોઈ ઓળખતા જ નથી, આવી વાતો કરનારા છે. પણ એ બધો પાખંડ કહેવાય. સિદ્ધાંત વિનાની વાતો, ભગવાનની આજ્ઞા વિનાની વાતો, એ કોઈ કરતા હોય કહેતા હોય તો એનો અને એ વાતોનો બેનો ત્યાગ કરવો, શેટેથી સુખી થવું હોય. સ્વામિનારાયણના સિદ્ધાંત બહાર ક્યાંય કલ્યાણ નથી, એટલી વાત તમે તમારા હૃદયપટ ઉપર લખી રાખજો. ગમે ત્યાં જાઓ સત્સંગ, સ્વામિનારાયણે જે સિદ્ધાંત બતાવ્યો છે એની બહાર જઈએ તો કલ્યાણ છે, અને જો થાય તો નિષ્કુળાંત કાવ્ય ખોટું પડે, ગોપાલન સ્વામીની વાતો ખોટી પડે, ગુણાતન સ્વામીની વાતો ખોટી. મોટા સત્પુરુષના ગ્રંથ ક્યારે ખોટા થાય નહીં. ભાઈ તો મારા સાથે રહેનારા હતા અને મહારાજનો રહસ્ય અભિપ્રાયને મરજી જાણનારા હતા, હે, તો એણે જે વાતો બતાવી હોય એ બધી કલ્યાણકારી જ હોય. માટે આપણે તો મૂળ સિદ્ધાંત મળ્યો છે, મહારાજ મળ્યા, એમના આચાર્યો મળ્યા, એમના સંતો મળ્યા, એના શાસ્ત્રો મળ્યા, એની પધરાવેલી મૂર્તિ અને દેવો મળ્યા. આપણે કાંઈ ખૂટતું નથી, જેને ખૂટતું હોય એને તાણીને બીજું બધું લાંબુ કરવું પડે. અને એવાની અંતકાળે ભગવાન ક્યારે સહાય કરતા નથી. આ લોકમાં એની કદાચ મોટાએ હોય, 5-25 જણા માનતા હોય, પણ એનાથી શું ભાઈ, આખું બ્રહ્માંડ માનતું હોય તો એનાથી શું કલ્યાણનો છે, મોક્ષ બગડ્યો તો એનું તો કાંઈ છું જ નહીં. જો માટે વિચાર કરવો. હવે મહારાજ એવું કહે છે, કુટિલતા રહિત હોય તે પરમ ગુરુ છે. ગુરુમાં કોઈ પ્રકારની કુટિલતા ન હોવી. શ્રીહરિનું જિંજર ગામમાં આગમન. ખોડાભાઈના ભવનમાં શ્રીહરિ મુકામ રાખ્યો, પછી ભક્તો પ્રત્યે શ્રીહરિ બોલ્યા, વ્યાસ સમાન કોઈ આચાર્ય નથી. વ્યાસના મતનો આશ્રય લઈને સૌ પોતપોતાના સંપ્રદાય ચલાવે છે. તેમના વચનને ન અનુસરે તો તે સંપ્રદાય કલ્પિત કહેવાય. જેમ ભૂમિનો સર્વને આધાર છે, એમ વ્યાસના વચન આધારરૂપ છે. જેને જેવું વચન જોઈએ તેવું વ્યાસના ગ્રંથમાંથી મેળવે. અનંત પ્રકારના અધિકારીજનોને ઉદ્દેશીને વ્યાસજીએ જુદા જુદા શબ્દો તેમના હિતને માટે લખ્યા હોય તે નહીં સમજીને અલ્પમતીજનો તેમાં દોષ દેખે છે. પણ વ્યાસ અવતાર ન હોત તો કોઈને મોક્ષનું જ્ઞાન ન થાય. વ્યાસના વચન ચિંતામણી રૂપ છે, તેનો આશ્રય કરીને સૌ પોતપોતાના મતને સારા કહે છે, બીજાને ખોટા કહે છે. પણ શબ્દની જાળ એવી છે કે કોઈ અંધ માણસ દેખી શકે, અને જેમાં જે પીડ્યો હોય તેમાં જ સુખ માને છે. જો જિંજર ગામ આવ્યા છે, ખોડાભાઈનું ગામ. ખોડાભાઈ હતા સેવકરામ, મહારાજને મળેલા ને વનમાં. ભગવાને પૈસા ભરણ નહોતું આપ્યું, જિંજરમાં એનો જન્મ થયો, પણ અન્ય દાંતને વેર થઈ, ખાવા ન મળે. ગોપાલન સ્વામી એકવાર 30 સંતોનું મંડળ લઈ અને જિંજર પધાર્યા છે. ભીમનાથના સદાવ્રતમાંથી લોટ સ્વામી આર્ય લેતા આવ્યા. આજ ખોડાભાઈનું કલ્યાણ કરવું છે, એનું દારિદ્રપણું ટાળવું છે. ભગત બહુ હારા, પણ ભગવાનને આપેલું નહીં, સેવા કરાવેલી ખાલી, એટલે આ જન્મમાં બહુ દરિદ્રપણું આવ્યું. ભગવાન એની કેવી સેવા કરી. ભગવાનને કાંઈ એનું જોતું નહોતું. મહારાજ કે એને જેટલું જોવે એટલું વસ્તીમાંથી અમારી પાસે બધું મગાવતા, અમે એને રાંધીને ખવડાવતા, પછી એને ખાઈને હુવારી દઈને પછી સેવા કરીને અમે વસ્તીમાં માગવા જતા. કોઈ દિવસ એ સેવક રામે એમ ન કીધું કે અમારી પાસે ઘણું દ્રવ્ય છે, આપણે બેને કાજે રસોઈ કરો. કેટલો હૃદયનો કઠણ હશે આ માણસ. સાધુ હતો પાછો. હવે આને સાધુ ગણવો કે શું ગણવું? સાધુ તો દયાળુ હોય, તો કોઈ જીવને દુખ્યો ન દેખી. બોલ. પછી મહારાજ કે અમે કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કરી દીધો. કર્યા કૃત્યને માણસ ન જાણે એને કૃતજ્ઞ કહેવાય. પણ ભગવાનનો સંબંધ થયો એટલે એને સત્સંગમાં જન્મ મળ્યો. ભગવાન કેટલા દયાળુ છે, સદાય ભગવાન એને સત્સંગમાં જન્મ આપી એનો ઉદ્ધાર કરે છે. સંત મંડળ ગયું છે ગોપાળાનંદ સ્વામીનું. ખોડાભાઈને જ્યાં ઉતારો કર્યો છે, ચિંતા કરવા માંડ્યા, સાધુ આજ મારે ઘેર પધાર્યા પણ કાંઈ નથી, શું જમાડીશ? ત્યારે સ્વામીએ કીધું કે ભગત ચિંતા કરતા નહીં, ભીમનાથના સદાવ્રતમાંથી અમે લોટ લેતા આવ્યા. હવે ડાયલની સગવડતા થાય હોય હોય તો કરો. તે કાટી ગયેલી તરવાર ભાગમાં આવેલી હતી, એ ગીરવે મુકાવી અને એના ચારાના ગાંઠાના લીધાને એની મગની ડાળ લીધી. એ ડાળ રોટલા કરીને સંતો જીમાન. ગોપાળાન સામે કીધું કે સંતો સંકલ્પ કરો, પાંચ પાંચ માળા ફેરવો, આજથી ખોડાભાઈનું દારિદ્ર જાય અને એને રોટલા મળતા થાય. તે નાના સંતોએ પ્રશ્ન કર્યો કે સ્વામી આવા હારા હરિભગત અને આને કેમ ખાવા નથી મળતું? એટલે સ્વામી કે તમે એનું વૃત્તાંત જાણતા નથી, એ હું જાણું છું. તો કે સ્વામી વાત તો કરો. તો કે આ સેવક રામ હતા. સંતો કે તો ક્યાંથી મળે? આ તો તમે કૃપા કરીને આજે એનું દારિદ્ર ટાળ્યું, માટે સેવક રામ જેવા ન થતા કોઈ. હા, શિવલાલ જેવા થાયજો. હું એ ભગવાન જ આપે છે બધાને. પાછો મળો ભગવાનનું આપેલું, પાછું ભગવાનનું આપીએ. ગીતો જુઓ તમે. તમે આવ્યા ત્યારે શું લાવ્યા હતા ભાઈ? ચડ્ડી લાવ્યા હતા, પેન્ટ, બંગલા, ગાડી? કોને આપ્યું બધું? ભગવાન. હવે ભગવાનને માટે વાપરવું હોય તો કેમ નહીં વાપરી શકતો? કયો અને જાહો ત્યારે આવડા ધોત્યો ક્યાંય લેવાના છે? આવા આવા લાકડા મૂક્યો માથે. હું એક વાર ગયો તો આ દયા ન આવે. કીધું અવડું મોટું લાકડું, એ કે હવે જીવ નીકળી ગયો ને, કે હવે ક્યાંને વજન લાગવાનું છે? કે જાડા લાકડા મૂકીએ તરત બળી જાય, ખોટી ઓછું થવું પડે ને કલાક બે કલાક બધા અહીંયા ખોડાઈ રહેવું પડે. બોલો. એમાં જાડું શરીર હોય ને કેમ થાય મુકેશ? જાડા લાકડા જોવે કે નહીં? એ પછી આવે ત્યારે કાંઈ લાવતો નથી ને જાય ત્યારે કાંઈ લઈ જતો નથી. માટે વચમાં કામ કરી લેવું. ભગવાનને સાધુ રાજી થાય એવું જો આપણા થઈ જાય તો મુક્તિ થઈ જાય ભાઈ. જો ખોડાભાઈના ભવનમાં મહારાજે મુકામ કર્યો છે, ત્યાં મહારાજે વ્યાસની વાત કરી છે. આજ દિવસ સુધીમાં આચાર્યો થઈ ગયા પણ વ્યાસ જેવા કોઈ આચાર્ય થયા નથી. કારણ કે વ્યાસે જીવના કલ્યાણ માટે વેદના ચાર વિભાગ કર્યા. તો એમ છું કે આમાં હજી કોઈને સમજાશે નહીં. પછી 78 પુરાણ બનાવ્યા, વેદનો બધો સાર લખ્યો. છતાંય એમ છું કે હજી જીવના કલ્યાણને અર્થે જેમ છે એમ વાત ન કહેવાની. એટલે મૂંઝાઈ ગયા બહુ વ્યાસ નારાયણ. નારદજી આવ્યા, કેમ મૂંઝાવશો? તો કે એટલું જીવના કલ્યાણ માટે 77 પુરાણ લખ્યા પણ હજી મને શાંતિ નથી. ત્યારે નારદજી કહે છે કે તમે પુરાણો લખ્યામાં રાજા મહારાજ બધાની વાતો લખી, પણ ભગવાનના ચરિત્ર તમે લખ્યા નથી. ભગવાનના ચરિત્ર લખો તો જીવમાં શાંતિ થાય. પછી બધાનો સાર સાર કાઢીને શ્રીમદ ભાગવત પુરાણ બનાવ્યું, 18મું પુરાણ. એના મતને અનુસરે અને સંપ્રદાય ચલાવે એમાંથી લઈને તો હાલે, વ્યાસના મતને મૂકીને કોઈ ચલાવવા જાય તો એ પાખંડ કહેવાય. ગઢડામાં મહારાજ બિરાજતા, ઘણા વિદ્વાનો આવતા અને વાતો કરતા, તો મહારાજ કે વ્યાસનો મત હોય તો ભણી બતાવો. માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો હતો એક, તો મહારાજ કે તમારા સંપ્રદાયમાં એમ કહે છે કે પ્રલયકાળમાં વૃંદાવનનો નાશ થતો નથી, શિવ માર્ગી એમ કે કાશીનો નાશ થતો નથી, આ પ્રલયકાળમાં તો બધું નાશ પામી જાય. મહારાજ ભાગવતનો પ્રસંગ બતાવ્યો બધો કે આ ભાગવતનો મત જોતા જ કાંઈ રહેતું નથી, તમારું વૃંદાવન ને કાશી હેને આધાર રહેતું છે એ કહો. બ્રાહ્મણ તો મૂંઝાઈ ગયો, ઉત્તર કાંઈ થતો હશે. પછી મહારાજે ઉત્તર આપ્યો, આશ્રિત છો ભગવાન. આવા ઘણા વેદાંતી બ્રાહ્મણો આવતા અને મહારાજને પ્રશ્ન કરતા, મહારાજ પણ પૂછતા કે વ્યાસનો મત હોય એનો શ્લોક કોઈ ભણી બતાવો તો અમારા માયનામાં આવે. વ્યાસના વચન ચિંતામણી જેવા છે જીવના કલ્યાણ માટે. વ્યાસનારાયણે બહુ કૃપા કરીને જીવના કલ્યાણ માટે બધા શાસ્ત્રો લખ્યા, પણ મહારાજ આવ્યા, એમના નંદ સંતો આવ્યા, એણે તો જીવના કલ્યાણ માટે આવો ખુલ્લો માર્ગ મૂકી દીધો. બોલો, આવો સ્પષ્ટ જ વાતો કરી મોક્ષની.